તારીખ 12/11/1986 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 8 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 7
શાસ્ત્રવાંચનમાં તત્વજ્ઞાનના વિષય ઉપરાંત દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષની ભક્તિનો વિષય પણ આવે છે અને એ પણ સ્વાધ્યાયનો એક અંગ છે જોકે શ્રીમદજી તો એમ જ કહે છે સમ્ય જ્ઞાન થયા પહેલા આત્મજ્ઞાન થયા પહેલા જો મુમુક્ષુ જીવને સમૂહમાં શાસ્ત્ર સ્વાધ્યાય કરવાનો ઉદય હોય પૂર્વકર્મ એ રીતે હોય અનેક જીવો એમ કહે કે તમે વાંચો તમે વાંચી સંભળાવો છેવટે વાંચી સંભળાવો પણ શાસ્ત્ર તમે વાંચો અમારે સાંભળવું છે તો એને મુખ્યપણે સત્પુરુષના ગુણાનુવાદ કરવા સત્પુરુષની ભક્તિ કરવી અને વિદ્યમાન સત્પુરુષ હોય તેના સત્સમાગમમાં જીવો વિશેષપણે આવે એ પ્રકારે એને વક્તવ્ય આપવું એવી સૂચના કરી છે શાસ્ત્ર સ્વાધ્યાય કરનાર માટે એવી સૂચના કરી છે ગુરુદેવ બિરાજમાન હતા ત્યારે આ શાસ્ત્ર સ્વાધ્યાય બહેનોની સભામાં ચાલતો એમાં જે વચનો વિશિષ્ટ ગુણ પ્રશંસાવાળા હતા એ લખેલામાં પસંદ કરીને લેવામાં આવ્યા છે શું કહે છે કે અત્યારે પૂજ્ય ગુરુદેવની વાતને ગ્રહણ કરવા ઘણા જીવો તૈયાર થઈ ગયા છે શું કહે છે કે ગુરુદેવ શ્રી જે વાત અત્યારે કરે છે એ વાત સંપ્રદાયના ચાલુ ચીલાથી જુદી પડતી વાત દેખાય છે તેથી સંપ્રદાયના ઉપરના વજનને ગૌણ કરીને ગુરુદેવની વાત સાંભળવા અનેક જીવો આવ્યા છે એમ સૂચવે છે કે અનેક જીવોને આ વાત ગ્રહણ કરવાની ભાવના છે આ વિષય ગ્રહણ કરવાની ભાવના છે અનેક જીવો તૈયાર થઈ ગયા છે ગુરુદેવને પણ વાણીનો યોગ પ્રબળ છે અધ્યાત્મ વિષયક વાણી એ કોઈ વાણીમાં નહીં આવી શકે એવા વિષયને વચન ગોચર કરવાનો વિષય છે એ પ્રકારનો ભાવોને વ્યક્ત કરવાનો પુણ્ય યોગ હોય તો જ વ્યક્ત થાય છે આધ્યાત્મિક વિષય વ્યક્ત થાય છે ગુરુદેવને તથા પ્રકારનો વાણીનો યોગ અસામાન્ય હતો પ્રબળ છે એટલે અસામાન્ય હતો આપણને સૌને અનુભવ છે કે એક વાત 5 વખત 8 વખત 10 વખત પ્રવચનની અંદર પોતે કહેતા ત્યારે એમ કહેતા કે વારંવાર ફરી ફરીને કઈ કહેવામાં આવે છે માટે અહીંયા પુનરુક્તિ દોષ નથી લાગતો નહીતર વક્તૃત્વ કળા એમાં એકને એક વાત વધારે વાર કહેવી પડે તો એ વક્તૃત્વ કળાની ખામી ગણાય છે, વક્તાની બોલવાની ખામી ગણાય છે. અહીંયા કહે છે કે એવી ખામીનો દોષ અહીંયા નથી લાગતો, એટલે એ લક્ષ્ય એ દ્રષ્ટિકોણથી સાંભળનારે વિચાર ન કરવો કે આ એકની એક વાત વારંવાર કહે છે માટે અહીંયા પુનરુક્તિ દોષ થાય છે, એવું ન વિચારવું. જો કે વિષયના ઊંડાણને જોનારા તો સમજી શકે છે કે એકની એક વાત ઉપર અનેક વાર વક્તવ્ય આપવા વખતે પણ એ વિષયના ઊંડાણમાં ગુરુદેવ વધુ ને વધુ જતા અને એ વિષયના અનેક પાસા ખોલતા, અનેક પડખાથી એનું સ્પષ્ટીકરણ થતું, ઊંડાણથી પણ થતું અને પાસાથી પણ થતું, બે પ્રકારે થતું. એવું ગુરુદેવને આધ્યાત્મિક ભાવો આત્મ સ્વરૂપને વ્યક્ત કરનાર એવો વાણીનો યોગ અત્યંત પ્રબળ હતો. આ તો વિદ્યમાન હતા ત્યારે લખાયેલું છે એટલે છે એમ લીધું છે. અને શ્રુત જ્ઞાનની ધારા કેમ કે અહીંયા કોઈ વક્તૃત્વ કળાની મુખ્યતાથી શ્રવણ ન થવું જોઈએ કે કહેનારને કહેવું પણ નથી, કહેનારને કોઈ વક્તૃત્વ કળાનું પ્રદર્શન કરવું નથી. જગતની અંદર જે વક્તાઓ ભાષણ આપે છે એ ભાષણની અંદર પોતાની વક્તૃત્વ કળાનું પ્રદર્શન કરતા હોય છે. જ્ઞાનીને એ લક્ષ્ય હોતું નથી કે હું અમુક શૈલીથી કહીશ તો લોકોને છાપ બહુ સારી પડશે, અથવા હું અમુક પદ્ધતિથી વાત કરું તો લોકોને રૂચે એવી પદ્ધતિ અપનાવવી જોઈએ, એવી રીતે વાત કરવી જોઈએ, એ પ્રકારનો દ્રષ્ટિકોણ એમનો હોતો નથી. એ તો જે શાસ્ત્રનો વિષય ચાલે છે એ વિષયના ઊંડાણમાં જવા માટે, એ વિષયને ખોલવા માટે એમનો ઉપયોગ ત્યાં કામ કરે છે, એ વિષયના ઊંડાણમાં જાય છે, એ વિષય એમના સ્વાનુભવનો હોવાથી અને વ્યક્ત કરવાનો કોઈ વાણીનો યોગ હોવાથી બહુ સારી રીતે વ્યક્ત કરી શકે છે. એક જ વાત છે પુનરુક્તિ દોષ તો વક્તૃત્વ કળાને સ્પર્શે છે, અહીંયા એ પ્રકરણ જ નથી કે કળા દેખાડવી છે કે કળા છે કે નહીં, એ પ્રશ્ન નથી. ગુરુદેવશ્રીનો તો ઘણો પ્રબળ યોગ હતો, પણ એથી પણ ઓછો વાણીનો યોગ હોય અને ઘણું ઓછું કહે તો પણ જેમાં અનુભવરસ છે, જે વાણી અનુભવરસથી ભીંજાયેલી છે, એ વાણી ભલે થોડી હોય અલ્પ હોય એની અંદર શાસ્ત્ર શબ્દોનો શણગાર વિશેષ ન હોય તો પણ જ્ઞાનીના એક વચનમાં અરે એક શબ્દમાં અનંત આગમ રહેલા છે. આ શ્રીમદજીએ તો સ્પષ્ટ કરેલું છે, જ્ઞાનીના એક શબ્દમાં અનંત આગમ રહેલા છે. એ વાત કેવી રીતે હશે એ વિચારવાન જીવને વિચારવા યોગ્ય છે કે એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે અને આવું જીવંત આગમ અમારી સમક્ષ છે. એ જીવંત આગમ છે, જ્ઞાની પોતે જ જીવંત આગમ છે. દેવગુરુ શાસ્ત્રની પૂજા કહી છે ને, તો એક સત્પુરુષમાં દેવગુરુ શાસ્ત્ર ત્રણેય સમાય છે. એ કેવી રીતે હશે વિચારવા યોગ્ય છે. બસ એટલે શ્રીમદજી એ વાત કરી છે. શાસ્ત્ર વાંચનમાં સત્પુરુષનો મહિમા શા માટે? 670 નંબરનો પત્ર. ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પહેલા ઉપદેશ કાર્ય કરવું પડતું હોય તો મુમુક્ષુ જીવને શાસ્ત્ર વાંચન આપવાનો ઉદય વર્તતો હોય તો વિચારવાન મુમુક્ષુ એ શાસ્ત્ર વાંચન આપે છે એ વિચારવાન જો મુમુક્ષુ હોય તો પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત એવી જે સત્પુરુષની ભક્તિ, સત્પુરુષના ગુણગ્રામ, સત્પુરુષ પ્રત્યે પ્રમોદ ભાવના અને સત્પુરુષ પ્રત્યે અવિરોધ ભાવના લોકોને થાય એમ ઉપદેશે છે, એ પ્રકારે એ પોતાના વક્તવ્યની અંદર વિષયને લીએ છે. શાસ્ત્ર વાંચનમાં ગુરુદેવની મહિમા આવી છે ને આ બોલની અંદર, આઠમા બોલમાં શાસ્ત્ર સ્વાધ્યાયની અંદર ગુરુદેવની મહિમા કરી છે. પોતાને તો આત્મજ્ઞાન છે તોય કરે છે, એમ કે પોતાના ઉપકારી છે, પણ કહેવાની જરૂર નથી કે આત્મજ્ઞાન છે એ પણ સત્પુરુષની ભક્તિ બહુમાન ગુણગ્રામ કરે છે. તો જેને આત્મજ્ઞાન નથી એને કર્તવ્ય છે એ તો કહેવાની પણ જરૂર રહેતી નથી. જે પ્રકારે સત્પુરુષના વચન ગ્રહણ કરવાની સાંભળનાર જીવોને આત્મવૃત્તિ થાય તે પ્રકારે તે વાંચન કરે છે. સર્વ કાર્યમાં કર્તવ્ય માત્ર આત્માર્થ છે એ ભાવના મુમુક્ષુ જીવે નિત્ય કરવા યોગ્ય છે, એમ કરીને પત્રને પૂરો થાય છે. ગુરુદેવની વાણીનો યોગ પ્રબળ છે, એટલે બળવાન યોગ છે. અનેક ન્યાયોની અભિવ્યક્તિ એમના દ્વારા થઈ છે. અરે વર્તમાન ઉપલબ્ધ જૈન સાહિત્યને તપાસવામાં આવે દ્રષ્ટિએ તો ગુરુદેવ શ્રી દ્વારા જે સ્પષ્ટીકરણ થયું છે એનું સ્પષ્ટીકરણ ભૂતકાળમાં કોઈના દ્વારા થયું હોય એવું જોવામાં આવતું નથી, એ નિષ્પક્ષપણે કહી શકાય એવું છે. ગુરુદેવનો પક્ષ કરીને વાત નથી, નિષ્પક્ષપણે કોઈ પણ તટસ્થ માણસ એ દ્રષ્ટિકોણથી જુએ જૈન સાહિત્યને, ઉપલબ્ધ જૈન સાહિત્યને, આટલું સ્પષ્ટીકરણ ક્યાંય જોવામાં આવતું નથી, એટલું સ્પષ્ટીકરણ આપ્યું છે. એવો વાણીનો પ્રબળ યોગ છે. શ્રુતની ધારા એવી છે, હવે જ્ઞાન ઉપર દે છે. પહેલા વાણીની વાત કરીએ, હવે ગુરુદેવના શ્રુત જ્ઞાનની વાત કરે છે. કે શ્રુત જ્ઞાનની ધારા એવી છે કે લોકોને અસર કરે અને સાંભળ્યા જ કરીએ એમ થાય. એમના શ્રુત જ્ઞાનમાંથી, શ્રુત જ્ઞાનના નિમિત્તે જે વાણી પ્રગટ થાય છે, ભાવ શ્રુત જ્ઞાન પ્રગટ હોવાને લીધે અને જે વાત કહે છે એની પાછળ આત્મરસ ભરેલો હોવાને લીધે ભલે વાણીની છટા કે વક્તૃત્વતા એવી ન હોય તો પણ એ વાણીમાં કોઈ એવો પ્રકાર હતો, એવી મીઠાશ હતી કે જાણે સાંભળ્યા જ કરીએ એમ થાય. એક કલાકનું પ્રવચન ક્યાં પૂરું થઈ જાય છે એ ખબર ન રહી ઘણી વાર તો, બસ કલાક પૂરો થઈ ગયો એમ લાગે. એમ છે કે જ્યાં રસ આવે છે સાંભળનારને, ત્યાં એને સમય ક્યાં વ્યતીત થાય છે ખબર નથી રહેતી. એ તો દરેક વિષયમાં એવું છે, જે વિષયમાં જેને રસ આવે એને ત્યારે સમય કેમ વ્યતીત થાય એનો ખ્યાલ ન રહે, આ તો બહુ સ્વાભાવિક છે. સુતની ધારા એવી છે, એક ફુગાનીજી આ વિષયમાં એક પત્રની અંદર લખ્યું છે કે ગુરુ આત્મધર્મ આવ્યું અને ગુરુદેવનું પ્રવચન, એમ કે આત્મરસથી ભીગી હુઈ વાણી, ચૈતન્ય રસથી ભીંજાયેલી એવી વાણી વાંચતા અને સાંભળતા તૃપ્તિ થતી નથી, એટલે સાંધ્યા જ કરીએ એમ થાય. આમ તો ગુરુદેવ તીર્થંકર દ્રવ હતા, પણ એ કુદરતી એવો યોગ હોય છે, કેમ કે આગળ દિવ્ય ધ્વનિમાં વાણીનો એવો જ પ્રકાર આવવાનો છે. ભલે ત્યાં તો અક્ષરાત્મક વાણી નથી, ઓમકાર નાદ છે, ઓમકાર ધ્વનિ છે, પણ સાંભળનારને તો કોઈ કાનમાં અમૃતની ધાર કરતું હોય એવું મીઠું લાગે. આ સંગીત લોકોનું મીઠું લાગે છે કે નહીં, કોઈનું ગળું સારું હોય એમ નથી કહેતા કે બહુ સારું ગળું છે, ઘણું સારું સરસ ગાય છે. એ પ્રકારનો સામાન્ય પ્રાણીને જગતની અંદર પુણ્ય યોગ હોય છે, સામાન્ય જીવો છે, તો કોઈ ધાર્મિક દ્રષ્ટિએ એની કોઈ યોગ્યતા નથી. પછી જગતના ગીતો ગાય કે ભજનો ગાય, પણ ગળાની મીઠાશ છે એ પુણ્યનો સામાન્ય પ્રકાર છે. એ લોકો તો એને કમાણીનું સાધન પણ બનાવે છે. તીર્થંકરના પુણ્ય તો સર્વોત્કૃષ્ટ લોકોત્તર પુણ્ય છે, તો એમની વાણીની મીઠાશ કેટલી છે. સામાન્ય પ્રાણીને આવો પુણ્ય યોગ હોય તો દિવ્ય ધ્વનિની વાણીની મીઠાશ કેટલી હોય, કે સાંભળનારને સાંભળ્યા જ કરો એમ લાગે. ત્યાંથી કોઈ સાંભળતા સાંભળતા કોઈ ઉઠે નહીં કંટાળીને, કોઈક ભૂખ લાગે ને જમવા જાય ને પાણી લાગે ને તરસ લાગે ને પાણી પીવા જાય, કે એવી કોઈ શરીરની હાજત એક પ્રકારે કાંઈ નહીં. સાંભળે ત્યારે ઉઠવાનું કોઈને મન ન થાય, ચોંટી જાય જાણે. એ તો સામાન્ય રીતે બીજા લૌકિક ઉત્કૃષ્ટ વક્તા હોય તો માણસને એટલો રસ પડે છે કે બીજી બધી પ્રવૃત્તિ બંધ કરીને સાંભળતા હોય છે. તીર્થંકર પરમાત્માની તો શું વાત થાય, જિનેન્દ્ર પરમાત્માની એ તો અંદાજ બાંધવો મુશ્કેલ છે, અનુમાન આવવું મુશ્કેલ છે. દેવ મહિમાનો બોલ છે, આ ગુરુ મહિમાનો બોલ છે, દેવ મહિમાનો બોલ છે. દેવ મહિમા, ગુરુ મહિમા, શાસ્ત્ર મહિમા બધા પ્રકાર આની અંદર આવ્યા છે. અને કોઈ પણ વિષયનો એ નિયમ છે કે જે વિષયમાં કહેનારનો રસ ભળે છે એ વિષય રસિક થાય છે, જેને એ વિષયમાં પોતાનો રસ ન ભળી શકે તે ગમે તેવું વક્તવ્ય આપે તો પણ એ વિષય રસિક નથી થઈ શકતો. એટલે સુગાનીજી એક જગ્યાએ તત્વ ચર્ચામાં એ વાત કરી કે કેટલાક જીવો આત્માની વાત કરે છે પણ એને પોતાનો રસ એની અંદર હોતો નથી, ત્યારે અમને એની વાણી કાગ પક્ષી જેવી લાગે છે. શું કહે છે? કાગ પક્ષી જેવી. અજ્ઞાનીઓ ઘણી વાર એની પ્રશંસા કરે, બહુ સારી છટા છે, બહુ સારી શૈલી છે, બહુ સારું બોલી શકે છે. આ કહે છે કે અમને કાગ પક્ષી જેવી વાણી લાગે છે, જેમ કાગડાની વાણી કઠોર લાગે છે એમ આત્મરસ વિનાની, ચૈતન્ય રસ વિનાની વાણી એ કોરી કોરી લાગે છે, કઠોર લાગે છે, એમાં કાંઈ રસ આવતો નથી સાંભળનારને. ગુરુદેવની વાણીમાં સાંભળ્યા જ કરીએ એવું થતું હતું, એની પાછળનું જો કારણ વિચારવામાં આવે તો એમનો પોતાનો જે રસ હતો, શ્રુતની ધારા, જ્ઞાન રસ, ચૈતન્ય રસ એવો હતો, એ વાત, એ રસ એ વાણીની અંદર ઝળકતો હતો. તેથી એમાં સાંભળનારને પણ રસ આવે, ઘણો રસ આવે, અને સાંભળ્યા જ કરીએ એમ થાય. પૂજ્યબેન શ્રીએ તો પોતાના ભાવો વ્યક્ત કર્યા છે, એના ઉપરથી દરેકે પોતાના લક્ષ્ય, પોતાના પરિણામને, પોતાના ભાવોને તપાસી. ગુરુદેવે મુક્તિનો માર્ગ પ્રકાશ્યો અને સ્પષ્ટ કર્યો છે. મુખ્યપણે કહીએ તો જન્મ મરણના નાશનો જે માર્ગ છે, જન્મ મરણના નાશનો જે ઉપાય છે, એ એમણે પ્રગટપણે કહ્યો છે, પ્રકાશ કર્યો છે, એટલે પ્રગટ કર્યો છે, અને એના ઉપર ઘણું સ્પષ્ટીકરણ આપ્યું છે. પુણ્ય કેમ બંધાય એવી વાતો નથી કરી, સ્વર્ગ કેમ મળે એવી વાતો નથી કરી, કે તું આમ કરીશ તો તને પુણ્ય મળશે, મંદિર બંધાવ તો તને આઠમું પુણ્ય મળે, ભગવાનની પ્રતિમાની સ્થાપના કરતો તને આઠમું પુણ્ય મળે, ઉપવાસ કરતો તને આઠમું પુણ્ય મળે, જપ કરતો તને આઠમું પુણ્ય મળે, યાત્રા સમય શિખરની કરતો તને આમ પુણ્ય મળે, એવી વાતો કરી નથી. કે તને પુણ્ય મળશે ને અનુકૂળતાઓ મળશે ને તને તું દુઃખી નહીં થાય ને તારો રોગ ચાલ્યો જશે ને એવી કોઈ વાતો કરી નથી. ઉલટાનો પુણ્યને પુણ્યના ફળનો નિષેધ કર્યો છે. તકલીફ લોકોને ત્યાં પડી કે જગતની અંદર જીવો પાપ ઘણું કરે છે, પુણ્ય તો ઓછું કરે છે, અને તેથી બહુભાગ જીવો અધોગતિને પ્રાપ્ત થાય છે, તિર્યંશ નરક ગતિને પ્રાપ્ત થાય છે. એનું કારણ કે પાપના પરિણામ વિશેષપણે જોવામાં આવે છે, અને જ્યાં પુણ્યના પરિણામ ઓછા છે ત્યાં અહીંયા પુણ્યનો પણ નિષેધ કરવામાં આવે છે. તો લોકોને તકલીફ ઊભી થઈ ગઈ કે આવું કેમ કે છે, હવે મારે શું કરવું, પુણ્ય ન કરવું તો કરવું શું. અહીંયા એમ કહે છે કે જન્મ મરણનો નાશ જે મોક્ષ માર્ગથી, જે ઉપાયથી થાય છે, એમાં આવવા માટે કોઈ પ્રતિબંધક કારણ હોય છે તો એ પુણ્યની રુચિ છે. શુભની રુચિ છે, એને લઈને જીવને શુભરાગ છૂટી શકતો નથી ને એ વિતરાગ ભાવમાં આવી શકતો નથી. શુભાશુભ રહિત જે શુદ્ધ પરિણામ છે, એ શુદ્ધ પરિણામને નહીં પ્રાપ્ત કરવાનું કારણ શું છે? અશુભ છોડવું સહેલું છે, શુભથી છૂટવું એટલું સહેલું નથી જેટલું અશુભથી છૂટવું સહેલું છે. એ વાસ્તવિકતાને જ્ઞાની જાણે છે, અને તેથી એમ કહે છે કે ભાઈ અશુભથી તો તું છૂટતા તને વાર નહીં લાગે, એક સેકન્ડમાં શુભ ઉપયોગમાં આવી જઈશ તું. અશુભ છોડીને શુભમાં આવતા કાંઈ વાર નહીં લાગે ને, એ તો અનાદિનો તું કરતો આવ્યો છો, તે નથી કર્યું એવું કાંઈ નથી. દેવલોકમાં અનંતવાર ગયો છો, નવમી ગ્રહવક સુધી અનંતવાર ગયો છો, પુણ્યના મિથ્યા દ્રષ્ટિને પુણ્ય બંધાય એવા બધા પુણ્ય કરી ચૂક્યો છો ને એના ફળ પણ ભોગવી ચૂક્યો છો. ત્યાં સુધી કે સમવ શરણમાં ભગવાનનું સાનિધ્ય ને વાણી મળે ત્યાં સુધીના પુણ્ય મિથ્યા દ્રષ્ટિ કરે ને મિથ્યા દ્રષ્ટિને ત્યાં સ્થાન મળે સમવ શરણમાં જવા માટે. એ બધા પુણ્ય કરવા છતાં એ શુભાશુભને છેદીને મોક્ષ માર્ગમાં આવવું એ કરી નથી શક્યો, એનું કારણ એને શુભની રુચિ રહી છે. જ્યાં સુધી શુભની રુચિ છૂટતી નથી ત્યાં સુધી રાગ, શુભ રાગનો ત્યાગ થઈ શકતો નથી, છૂટી શકતો નથી. સીધો રાગ નથી છૂટતો, પહેલા રાગની રુચિ છૂટે છે અને પછી રાગ છૂટે છે, એ બહુ ઓછા જાણે છે. એટલે રાગ છૂટે તો સારું એમ વિચારે છે, પણ રાગની રુચિની ખબર નથી હોતી. એમાં એવું એક બોલાવશે તો ઘણા ઉપયોગને આત્મામાં લઈ જવા માંગે છે, પણ એટલે પલટાવા માંગે છે. બહારથી બહાર જે ઉપયોગ શુભાશુભમાં જાય છે એને અંતર્મુખ કરીને પલટાવીને અંતર્મુખ કરવાનો ઘણાને ભાવ થાય છે, ઈચ્છા થાય છે. એકાંતમાં બેસીને સ્વરૂપ ચિંતન કરે છે અથવા ઉદયના પ્રસંગોમાં પણ સ્વરૂપ ચિંતન કરે છે. એમાં એનો આશય એ હોય છે કે ઉપયોગ પલટીને આત્મામાં આવે, પણ રુચિ પલટાયા વિના ઉપયોગ પલટતો નથી. આ પરિણામનું વિજ્ઞાન છે. એ વિજ્ઞાનથી અજાણ્યા છે સીધો ઉપયોગને પલટાવા માંગે છે, એની રુચિ પલટાતી નથી. શુભની રુચિ એ વિપરીત રુચિ છે, અને રુચિ અનુયાયી વીર્ય હોવાથી શુભની રુચિ હશે એનો પુરુષાર્થ શુભમાં યોજાશે, એનો પુરુષાર્થ આત્મા બાજુ નહીં વળે. અને એ બહારના કોઈ ને કોઈ મન વચન કાયાના સાથે ના શુભ યોગના પરિણામ અને શુભ ક્રિયામાં ગોઠવાઈ જાય છે, એ ચોકઠામાં ફિટ થઈ જાય છે. અને એને એમ થાય છે કે આટલું કર્યું, રોજ આટલું તો હું કરું છું. સવારમાં ઉઠીને પૂજા, પછી શાસ્ત્ર સ્વાધ્યાય, પછી પણ શાસ્ત્ર સ્વાધ્યાય, બીજા પણ કોઈ દયાદાન આદિના કાંઈ પ્રકારો જીવનમાં હોય, જે કાંઈ હોય, આટલું કરું છું, આટલું કરું છું, આટલું કરું છું, એમ કોઈને કોઈ શુભ યોગની ક્રિયામાં ગોઠવાય છે અને શુભની રુચિને પોષણ આપ્યા કરે છે. અને પછી અભિલાષા રાખે છે કે મારો ઉપયોગ પલટીને આત્મામાં આવે તો સારું, હું આટલું આટલું કરું છું, હવે મને શુદ્ધ ઉપયોગ રૂપ ધર્મ થાય. ઉપયોગ તે ધર્મ છે ને, શુદ્ધ ઉપયોગ રૂપ મને ધર્મ થાય તો સારું. એ જૂઠી આશા છે. ગુરુદેવ ને વારસો મળ્યો છે, કુનકુંદાચાર્ય ને અમૃતચંદ્રાચાર્ય દેવ નો વારસો મળ્યો છે. કુદરતી એમની વાણી એમને નિમિત્ત થઈ છે અને એમના હાર્દ સુધી પહોંચી ગયા છે. આ શૈલી છે એ કોઈ એવી શૈલી છે કે જીવને શુભની રુચિ છોડાવે, નહીતર અશુભમાં જીવ ચાલ્યો ન જાય. એટલા માટે પણ કંઈક આટલું શુભ સાથે સાથે કરવું એમ કહી દે માણસ કે અશુભમાં ન જવા માટે આટલું શુભ કરવું, રોજ આટલું શુભ કરવું, આમ કરવું, આમ કરવું. એના બદલે શુભનો જે નિષેધ કર્યો છે વાતે વાતે, ગજબનો નિષેધ કર્યો છે. અને એ નિષેધ કરવા પાછળ એકમાત્ર પરમાર્થ દ્રષ્ટિ, જબરજસ્ત પરમાર્થ દ્રષ્ટિ રહી છે એમને. એટલે ગુરુદેવની શૈલી થોડી જુદી પડે છે, એવી જુદી પડતી શૈલી દેખાય છે. ગુરુદેવે પ્રશંસા કરી એ વાત વાંચી ત્યારે ગુરુદેવે પ્રશંસા કરી હતી પહેલી વખત જયારે વાંચ્યો કે આને તો જુઓ કે પુનિને વિષ્ટાનો ઢેર કહી દીધો છે, પ્રમોદ કર્યો હતો એ વાંચીને. જબરજસ્ત મુમુક્ષુ સમાજ ઉપર નિષ્કારણ કરુણા કરી છે ગુરુદેવ. શુભનો જે કડક નિષેધ કર્યો છે અને પુણ્ય ઉપર જે કડક પ્રહાર કર્યા છે પોતાના પ્રવચનમાં, તો એ એક નિષ્કારણ કરુણાનો વિષય રહ્યો છે. એ તો બુમલો બુમલો કઈ નથી, એમને તો એ તાકાત જુદી છે, આખી અંદરની શક્તિની તાકાત છે, એમાં એ બધું બહાર ની બહાર રહી જાય એવું છે, કોઈ અડે એવું નથી, સ્પર્શે એવું નથી. પુણ્યયોગ હોય તો થઈ જાય, એ જાતનો પુણ્યયોગ હોય તો થઈ જાય. ખેતર સારું હોય, જમીન સારી હોય ખેતરની, ખાતર સારું નાખ્યું હોય, વરસાદ સારો પડે, સૂર્યનો તડકો બધું સારું મળે ને અનાજ બહુ સારું પાકે તો ખર થાય નીચે એમાં. એની રીતે સમજાવવા પડે, લાકડીનો ઘોડો તો લાકડીનો ઘોડો તારો હાલ, બાકી પોતે તો એ વખતે કહેતો કે તું લાખ કરોડ મંદિર બંધાવ એથી ધર્મ થાય, એ વાતમાં કાંઈ માલ નથી, એક મંદિર નહીં, એક મંદિરે કોઈ બંધાવતું નથી, એમાંય ફાળા કરે છે. હા એમ કે બેંગ્લોર ની પ્રતિષ્ઠા વખતે ગયા તો બેંગ્લોર માં બે મુખ્ય માણસ નો ફાળો હતો, તો એ વખતે ત્યાં વ્યાખ્યાનમાં કહેતા કે આમ આનું આનેથી ધર્મ નથી હો, 8 લાખ તમે આપ્યા માટે ધર્મ છે, એ વાત અહીંયા નથી, બહુ કૃપા કરી છે એમણે, એમ કહીને ઘણી કૃપા કરી છે, નહીતર જીવ હલવાઈ જાય એની અંદર. મેં 8 લાખ આપ્યા, મેં આરસનું મંદિર બંધાવ્યું, મેં ફલાણું કર્યું, મેં ફલાણું. એ જ વખતે કે જોજે ભૂલે છૂકે એમાં ધર્મ થયાનું તો તને વિચાર આવે તો તને મિથ્યાતનું શલ્ય કરી જશે એમ કે છે. એ તો કોઈ પણ સ્વભાવથી માર્ગની પ્રાપ્તિ થશે એ જ મોટું મિથ્યાત શૈલ્ય છે. ગુરુદેવ તો અહીંયા પરમાગમસારમાં તો એક વાત એવી લીધી છે કે એ તો અરે શાસ્ત્ર વાંચનથી પણ તને ધર્મ થશે મોટું શૈલ્ય છે. બે શૈલ્ય છે, એક સાથે બે વાત કરી છે. એક સરખો યોગ બારમાં હોય નહીં, એક સરખો યોગ કઈ બારમાં હોતો નથી. હા એનાથી લોકો તો એ તો પોતે કહેતા કે આ તો પુણ્ય યોગ છે એટલે બધા સાંભળે છે, કેટલા તોફાન કરે એ બધી ખબર છે કે આ તો પુણ્ય યોગ છે એટલે બધા સાંભળે છે અને વિરોધ કરનારનું બહુ ચાલતું નથી એવો પુણ્ય યોગ છે, બાકી ખ્યાલ છે બધો. જમણા હાથ બાજુ છે શરૂઆત કરવાની છે. છન્ન માં બોલ છે, વ્રત તપ જપ થી આત્મ પ્રાપ્તિ થશે તે જેમ શલ્ય છે, એ તો ચોખ્ખે ચોખ્ખું શલ્ય છે. બહારની જે ક્રિયા છે વ્રત તપ જપ, તેનાથી આત્મ પ્રાપ્તિ થશે તે જેમ શલ્ય છે મિથ્યાત્મ, તેમ શાસ્ત્ર અભ્યાસ થી આત્મા પ્રાપ્ત થશે. ઘણો શાસ્ત્ર અભ્યાસ કરું, ઘણા શાસ્ત્રો વાંચીને ખૂબ શાસ્ત્રનો અભ્યાસ કરું, એવી જેની માન્યતા છે તે પણ શલ્ય છે. આત્મ વસ્તુ તરફ દ્રષ્ટિ કરતા જ આત્મ પ્રાપ્તિ થાય છે. એકનું બહિર્લક્ષી જ્ઞાન છે, બહિર્મુખ જ્ઞાન છે, એને ઉડાવ્યું છે. શુભ રાગ ને તો ઉડાવ્યો છે, શુભ રાગ નો તો નિષેધ કર્યો છે, પણ જે ઉપયોગ બહાર જાય છે ને એ રીતે જ્ઞાન કરે છે એ જ્ઞાન ને ઉડાવ્યું છે. શાસ્ત્ર વાંચે ત્યારે શાસ્ત્ર જ્ઞાન થાય, એને ઉડાવ્યું છે. એનાથી આત્મ પ્રાપ્તિ થાય એવી જો તને અંદરમાં અભિપ્રાય કે માન્યતા રહી ગયો, બુદ્ધિ રહી ગઈ, એ શૈલ્ય રહી ગયું છે. એ મિથ્યાત્મનું શૈલ્ય છે, એ શૈલ્ય નહીં નીકળે ત્યાં સુધી સમ્યક નહીં થાય. એમ કેવું છે? એટલે બીજી ક્રિયામાં નથી પડ્યા અને શાસ્ત્ર વાંચવામાં જે આવ્યા છે એને પણ અહીંયા લાલ બત્તી મૂકી છે. લાલ બત્તી તો નાની પડે, મોટી સર્ચ લાઇટ મૂકી છે. જોજે તું ઓલો શૈલી ઓલા શૈલીમાંથી નીકળીને આ શૈલીમાં ઘૂસી જતો નહીં કે એ કોઈ આત્મ પ્રાપ્તિ થાય એમ 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 નહીં બને. કઈ બીજી વાત છે, કોઈ આત્મ પ્રાપ્તિ થવી કોઈ બીજી વાત છે, એમાં દ્રષ્ટિ આત્મા ઉપર લઈ જવાની વાત છે. અવિનાભાવી પણ રાગ થઈ જાય છે, પણ રાગ એ રાગ છે ને જ્ઞાન એ જ્ઞાન છે. જ્ઞાન તે રાગ નથી ને રાગ તે જ્ઞાન નથી, એમ જુદું જુદું સમજવું. એમાં જાણવાનું કાર્ય થાય છે, શાસ્ત્ર નો વિષય જાણવા ઉપયોગ ખેંચાય છે, ઉપયોગ લંબાય છે, અને એ ઉપયોગની શક્તિ લઈને શાસ્ત્રમાં શું કહ્યું છે સમજાય છે અને જણાય છે. પણ આત્મા પ્રાપ્ત થઈ જશે એ વાતમાં કાંઈ માલ નથી, તો ઉઘાડવાળા બધા થઈ જાય. જેને જાજો ઉઘાડો એને જલ્દી થઈ જાય આત્માને આત્મજ્ઞાનની પ્રાપ્તિ, એ રસ્તો જ નથી. અને એ રસ્તો નથી છતાં એને રસ્તો તે પકડીને ચાલ્યો છે તને. આત્મ વસ્તુ તરફ દ્રષ્ટિ કરતા જ આત્મ પ્રાપ્તિ થાય છે, એ સિવાય ની. પિસ્તાલીસ વર્ષ સુધી જે પ્રવચનો થયા છે કોઈ ગજબ કામ થઈ ગયું છે. એ તો જેને જેમ જેમ સમજાશે એને એમ કિંમત આવતી જશે, એવી વાત છે. સમજાય એની સમજણે એની કિંમત છે, આમ ખબર પડે એવું નથી. આમાં તો શું છે, એકદમ સાદી ભાષા છે, શૈલી પણ સાદી, ભાષા પણ સાદી, ભાવ ઘણો રહ્યો છે, એવી વાત છે. ગુરુદેવ નો મહિમા કરતા કહે છે કે લોકોને એમ થાય કે સાંભળ્યા જ કરીએ, ગુરુદેવે મુક્તિનો માર્ગ પ્રકાશ્યો અને સ્પષ્ટ કર્યો છે, તેઓ શ્રીને શ્રુતની લબ્ધિ છે. આ વાત નથી કરી, તેઓ શ્રીને શ્રુતની લબ્ધિ છે, શ્રુત જ્ઞાન છે. એવો અલૌકિક પ્રકારે વર્તે છે. સામાન્ય રીતે લોકોને પ્રેક્ટિસ કરવી પડે, વિદ્વાનો પાસે વ્યાકરણ ભણવું પડે, ભાષા શીખવી પડે, ભાષાનો અભ્યાસ, વ્યાકરણનો અભ્યાસ, શૈલીનો અભ્યાસ એ અનેક પ્રકારે કરે ત્યારે એને એ વિષય હસ્તગત થાય અથવા એ વિષયની અંદર વિચક્ષણતા આવે. એવું અહીંયા થયું નથી. ઉમરાળામાં ધૂળી નિશાળમાં ભીણ્યા છે. ધૂળી નિશાળ કહો, એક જમાનો એવો હતો કે પાટી પેન પણ નો ખર્ચો લોકો નહોતા કરતા. અત્યારે તો પહેલી ચોપડીમાં આવે ત્યારથી બાળક ચોપડા ઉપાડી નો કે એટલા ચોપડા હોય છે. ત્યારે તો એટલો જમાનો એવો હતો કે સ્લેટ પેન નો ખર્ચો ન કરે, એકડો ધૂળમાં શીખડાવે. નિશાળની અંદર ફ્લોરિંગ ન હોય, નીચે લાદી ન હોય, ગાર ન હોય, લાદી તો ન હોય, ગાર ન હોય. એમને મોડો બાંધી દીધો, ચાર દિવાલ ઉભી કરી હોય કે વાડો હોય, એની અંદર નિશાળ ક્લાસ ચલાવતા હોય શિક્ષકો. તો છોકરાને કહેજો, ધૂળમાં એકડો કરો, એકડો આમ થાય તો ધૂળમાં એકડો કરાવે, બગડો કરાવે, તગડો કરાવે, ધૂમન એ પાટીમાં ભૂસાડી નાખે, એમ ભૂસાડી એમ કરતા હશે. આપણને ભણ્યા નથી, ધૂળી નિશાળમાં ભણતા એમ. એ ઉમરાળાની ધૂળી નિશાળમાં એમનો બાળપણનો ભણવાનો પ્રકાર ચાલ્યો છે. અને તે દિવસે તો સાત ગુજરાતી જેટલું ભણવાનું, સાત ચોપડી. શ્રીમદજી એક વર્ષમાં સાત ગુજરાતી પાસ કરી હતી એમ કહેવાય છે. ભવાણીયામાં એક વર્ષમાં સાતે ગુજરાતી, સાતે વર્ષનો કોર્સ એક વર્ષમાં. એમને તો ઉઘાડ લઈને જ ભણવા એવા હતા. છતાં શાસ્ત્રોનો આટલો ઊંડો અને વિશાળ વિષય ક્યાંથી કાઢ્યો? એક જાતિ લબ્ધિ થઈ ગઈ. લબ્ધિ જેવો વિષય હતો ગુરુદેવ પાસે. શબ્દ તો શબ્દ છે, લબ્ધિ શું કામ કરે છે? કે શબ્દ તો શબ્દ છે, પણ એ શબ્દ અહીંયા આચાર્ય મહારાજે કેમ આવો શબ્દ અહીંયા મૂક્યો ને એની પાછળ કેટલું કહેવું છે એમને, એ વાત શ્રુત જ્ઞાનમાં ચમત્કારિક રીતે આવે છે ત્યારે એને લબ્ધિ કહેવામાં આવે છે. એ ગુરુદેવ શ્રીને શ્રુતની લબ્ધિ હતી. દ્રવશ્રુત અને ભાવશ્રુતનો એવો કોઈ મેળ હતો કે મોટા મોટા વિદ્વાનો જ્યાં મૂંઝાય, ભણેલા ગણેલા તો મૂંઝાઈ જાય, અને એમને ચમત્કારિક રીતે એમાંથી ભાવ ભાસે કે અહીંયા આમ કહેવા માંગે છે. એવી શ્રુતની લબ્ધિ છે. એટલે એનો દ્રષ્ટાંત લઈએ તો સમજાય એવું છે કે 308, 309, 10, 11 ચાર ગાથા છે, જે છેલ્લો અધિકાર છે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર સમયસારનો, એની પ્રારંભની આ ગાથાઓ. એમાં સંસ્કૃત શબ્દ પડ્યો છે ક્રમ નિયમિત, કે જળ છે જળના ક્રમબદ્ધ પર્યાયથી ઉપજે છે, ચૈતન્ય આત્મા આત્માના ક્રમબદ્ધ પર્યાયથી ઉપજે છે. જેમ સોનું માંથી સોનાના દાગીના થાય, લોઢામાંથી લોઢાના જ આર્ટિકલ થાય, એમ આત્મામાંથી આત્મા ચૈતન્યના પર્યાયો થાય, જળમાંથી જળના પર્યાયો થાય. વિષય સાવ સાદો છે, પણ એમાંથી પર્યાયો થાય, એ પર્યાયો ક્રમ નિયમિતપણે થાય છે એવો સંસ્કૃતમાં શાસ્ત્ર શબ્દ કર્યો છે. અને પંડિતજીએ એનો ગુજરાતી અર્થ કર્યો ક્રમબદ્ધ, નિયમિતનો અર્થ ક્રમની અંદર બદ્ધ છે, બંધાયેલા છે પર્યાયો, એવો અર્થ કર્યો. એ ક્રમબદ્ધ શબ્દમાંથી ક્રમબદ્ધના સેંકડો ન્યાય કાઢ્યા એમને. એ વખતમાં જ્યારે એક બે વાર ક્રમબદ્ધનો વિષય વંચાણો ચાલી ગયો ત્યારે એના ઉપર ખાસ અંકો નીકળ્યા હતા આત્મધર્મના અને પ્રવચન પ્રસાદના. ક્રમબદ્ધ ઉપરના જ ખાસ ગુરુદેવના પ્રવચનો અને એની અંદર કેટલા પડખા છે તો 201 પડખા છે લગભગ એક વિષયના. કેટલા? 200 પડખા છે. એ ક્રમબદ્ધ શબ્દની અંદર આવા 200 પડખા છે ક્યાંથી નીકળી? પંડિતજીને પૂછો તો એમને એમ સ્પષ્ટ ખબર પડે કે આટલી બધી વાત અહીંયા છે. હું તો મેં ભાષાંતર કર્યું ત્યારે મને કાંઈ ખબર નથી કે અહીંયા આટલી બધી વાતો હશે. એટલી વાતો એક શબ્દમાંથી કાઢી છે. એ એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે એ અહીંથી પ્રતીતિ નીકળે એમ છે. કાઢનાર જોઈએ, એની લબ્ધિ હોય તો નીકળે. એવી લબ્ધિ છે એટલે દરેક શાસ્ત્રમાંથી, અનેક શાસ્ત્રમાંથી, અનેક ચારે પડખેથી જે જે વિષયને પોતે ચર્ચામાં લેતા, એની છણાવટ કરતા ત્યારે એ વિષયના ચારે પડખા ચોખ્ખા કરી નાખે એવી રીતે છણાવટ કરતા. અને ચર્ચામાં પણ કોઈ પણ શાસ્ત્રમાંથી ગમે ત્યાંથી ગમે તે પ્રશ્ન આવ્યો હોય તો ત્યાં એ શાસ્ત્રકાર શું કહેવા માગે છે એમના શ્રુત જ્ઞાનની અંદર જે ભાષે એ સીધું કહે. એ શ્રુતની લબ્ધિનો વિષય છે. એવી શ્રુતની લબ્ધિ છે એ વાત પણ પૂજ્ય બહેનશ્રીને ભાષી છે એટલે એમના પ્રવચનમાં પણ એ વાત આવેલી. હા, પણ બધાને એટલું બધું શ્રુત જ્ઞાન ખીલી ઉઠે એવું ન પણ બને. એમ છે કે જ્ઞાનની શક્તિ બે પ્રકારે છે. સ્વપર પ્રકાશક શક્તિ છે, બે પ્રકારે છે. જ્ઞાન એક છે, એની શક્તિ બે પ્રકારે છે. નિજ રૂપા પર રૂપા ભાસી બનાસીદાસજી ગાયું છે ને, સ્વપર પ્રકાશક શક્તિ અમારી નિજ રૂપા પર રૂપા ભાસી. તો કોઈને સ્વરૂપને ગ્રહણ કરવાની શક્તિ ઘણી તીવ્ર થાય અને બહારનો ઉઘાડ એનું વ્યક્ત ન થાય એવી રીતે જ્ઞાનનો પર્યાય કોઈને મોક્ષ માર્ગની અંદર પણ હોય. છેક 12મા ગુણ સ્થાન સુધી, પછી 13મા ગુણ સ્થાને કેવળ જ્ઞાન બધાનું સરખું. શ્રુત જ્ઞાન બધાનું એક સરખા પ્રકારનું નથી. શ્રુતમાં અધ્યાત્મનો વિષયની ક્વોલિટી સરખી, શક્તિ ગુણ સ્થાન અનુસાર. જેમ કે 4થા ગુણ સ્થાને 12 અંગનો લબ્ધિ હોય તો પણ 6ઠા 7મા ગુણ સ્થાન મુનિ કરતા એની અંતર્જ્ઞાનની શક્તિ ઓછી છે. આત્માને ગ્રહવાની શક્તિ જે જ્ઞાનની પર્યાયમાં મુનિ દશામાં છે એ 12 અંગ ધારી સમ્યક દ્રષ્ટિને નથી. 12 અંગ ધારી સમ્યક દ્રષ્ટિ તો 12 અંગ ધારી હોય ને, દ્રવલિંગી હોય, 12 અંગ ધારી હોય, સમ્યક દ્રષ્ટિ હોય, 4થા ગુણ સ્થાની હોય, લબ્ધિ હોય 12 અંગની. કારણ કે ભણવાથી તો કઈ 12 અંગ ભણી શકાતા નથી, અને છતાં એની જ્ઞાનની શક્તિ, અંતર્જ્ઞાનની શક્તિ અલ્પ છે. અને 9 તત્વના નામ યાદ ન રહે એવા શિવભૂતિ મુનિની શક્તિ, જ્ઞાનની શક્તિ, સ્વરૂપને ગ્રહણ કરવાની ઘણી તેજ છે. જ્ઞાનનું માપ કંઈ નીકળે એવું નથી. એને જે આત્મા પકડાય છે જેટલી શક્તિથી એટલી જ્ઞાનની શક્તિ. ક્વોલિટી સરખી, ક્વોલિટીમાં વાંધો નથી. બેને અંતર્મુખ વળીને સ્વરૂપને ગ્રહણ કરવાની એનો પ્રકાર છે. પણ શક્તિની તારતમ્યતા જુઓ તો જે ઉપરના ગુણ સ્થાને છે વ્યક્ત એટલી નીચેના ગુણ સ્થાને નથી. એટલે સ્વપર પ્રકાશકપણામાં જે પરનું પ્રકાશન છે એનું મહત્વ નથી, એનું મહત્વ નથી. ભલે બારંગ મુનિદશાના જ્ઞાનની પ્રશંસા થાય, એટલી પ્રશંસા બારંગધારીની ન થાય. એટલે એમ કહ્યું છે કે એ અનુભૂતિનો જ મહિમા છે. બાર અંગ પણ અનુભૂતિનો મહિમા ગાય છે. ભલે બાર અંગમાં વિસ્તાર ઘણો છે તો પણ એ બારે અંગ અનુભૂતિનો મહિમા ગાય છે. એ તો કેવળ જ્ઞાન પાસે તો બાર અંગ અનંતમાં ભાગે છે. બાર અંગ છે એ અપૂર્વ લબ્ધિ નથી. શું કીધું? બાર અંગની લબ્ધિ છે, અપૂર્વ લબ્ધિ નથી. એટલે તો સમ્યક દ્રષ્ટિને જ હોય તો કે નહીં, અપૂર્વ લબ્ધિ નથી. તો કે શું છે? કે વિકલ્પ માત્ર છે. એક વિકલ્પમાં એની કિંમત મૂકી દીધી. કેટલી? વિકલ્પ જેટલી એની કિંમત છે. બાર અંગની કિંમત કેટલી? કે વિકલ્પ જેટલી કિંમત છે. આ ટોટલ માર્યા છે રાજમલજી તેરમા કળશ ની ટીકા કરતા. હા, એ કોઈ અપૂર્વ લબ્ધિ નથી. પરાશ્રિત જ્ઞાનને તો જડ જ કહી દીધું છે. આમ શાસ્ત્રને અવલંબીને જ્ઞાન જાય છે, ઉપયોગ જાય છે, તો કે એ જડ છે. એવી તો એવા ઘણા બોલાવે છે. હા, એ જ જ્ઞાનનો મહિમા છે. એ જ્ઞાન બરાબર કામ કરે છે. જ્ઞાનના ક્ષયોપશમનું વજન નથી. 79મો બોલ છે. જ્ઞાનના ક્ષયોપશમનું વજન નથી પણ અનુભૂતિનું વજન છે. તેથી કહે છે કે આત્માને અનુલક્ષીને આત્માના સ્વાદનો અનુભવ થવો તે અનુભૂતિ છે. અને 12 અંગમાં પણ અનુભૂતિનું વર્ણન કર્યું છે, અથવા 12 અંગમાં પણ અનુભૂતિ કરવાનું કહ્યું છે. અનુભૂતિ કરવા માટે 12 અંગનો વિસ્તાર કર્યો છે. બીજું કોઈ એમાં પાછળ હેતુ નથી. અનાકુળ જ્ઞાન અને અનાકુળ આનંદનો અનુભવ કરવો એમ 12 અંગમાં ઉપદેશ્યું છે. શુદ્ધાત્માની દ્રષ્ટિ કરીને સ્થિરતા કરવી એમ તેમાં કહ્યું છે. 12 અંગથી વિશેષ શ્રુત જ્ઞાન કોઈને ન હોય. શું? 12 અંગથી વિશેષ શ્રુત જ્ઞાન કોઈને ન હોય. પણ એક એની મર્યાદા કેટલી છે? ત્રિલોકસારની અંદર એ વાત લીધી છે કે કેવળ જ્ઞાનમાં વસ્તુનું સ્વરૂપ આવે છે, એનાથી અનંતમાં ભાગે દિવ્ય ધ્વનિમાં આવે છે. બરાબર, દિવ્ય ધ્વનિમાં આવે છે એનાથી અનંતમાં ભાગે 12 અંગમાં ગણધર દેવની રચના કરે છે. એ દિવ્ય ધ્વનિનો અનંતનો ભાગ છે. કેવળ જ્ઞાનની વાત ક્યાં ગઈ? ક્યાં શ્રુત જ્ઞાન ને ક્યાં કેવળ જ્ઞાન અમે લઈ ગઈ? હા, તો 12 અંગનો મહિમા કરે ને લોકો. લબ્ધિ છે પણ અનંતમાં ભાગે છે. તારો અંદર ભંડાર જો, જે જ્ઞાન શક્તિ હૈયાતી ધરાવે છે તારામાં મોજૂદ છે અત્યારે પણ. એ જ્ઞાનનો ભંડાર કોઈ ગજબનો છે એમ કેવું. 12 અંગથી વિશેષ શ્રુત જ્ઞાન ન હોય તેમાં ચારે અનુયોગનું જ્ઞાન આવી જાય છે. એવું ઉત્કૃષ્ટ બાર અંગનું જ્ઞાન તે મોક્ષનો માર્ગ નથી. શું કે છે? અહીં તો બે ચોપડા સરખા આવડે તો પ્યાલો ફાટી જાય છે. કે છે કે બાર અંગનું જ્ઞાન એ મોક્ષનો માર્ગ નથી. હા, અગિયાર અંગને નવ પૂર્વ તો મોક્ષ માર્ગ નથી, કેમ કે તો અપૂર્વ અભવિને હોય છે. બાર અંગનું જ્ઞાન મોક્ષ માર્ગ નથી. બાર અંગ વાળાને સમ્યક દર્શન હોય જ, સમ્યક દર્શન વિના બાર અંગનું જ્ઞાન ન જ હોય પણ તે ક્ષયોપશમ જ્ઞાન તે મોક્ષ માર્ગ નથી. કેમ કે આમ જાય છે, બાર અંગ બાજુ એનો ઉપયોગ જાય છે, પરંતુ અનુભૂતિ તે મોક્ષ માર્ગ છે. આટલો બધો ઉઘાડ થયો માટે મોક્ષ માર્ગમાં કોઈ આગળ વધી ગયો એમ નથી. ઠીક, એટલે મુનિનું દ્રષ્ટાંત લેવામાં આવે છે કે ચોથા ગુણસ્થાન વાળાને બાર અંગની લબ્ધિ પ્રગટ થઈ એટલે મોક્ષ માર્ગમાં આગળ વધી ગયો એ વાત નથી. મુનિ મોક્ષ માર્ગમાં આગળ વધી ગયા છે, ભલે એને નવ તત્વ ન યાદ રહેતા હોય, એ મોક્ષ માર્ગમાં આગળ વધી ગયા છે બાર અંગ વાળોને. કેમ કે એ મોક્ષ માર્ગ નથી. સિદ્ધિ સાદી ચોખ્ખી વાત એ છે કે એ કઈ મોક્ષ માર્ગ નથી, મોક્ષ માર્ગ બીજી ચીજ છે. રાગ તો મોક્ષ માર્ગ નથી, નથી ને નથી, પણ બાર અંગનું જ્ઞાન મોક્ષ માર્ગ નથી. સમ્યક દ્રષ્ટિ જ હોય નિયમ થી ઈ નહી, ઈ મોક્ષ માર્ગ નહી, બાર અંગ મોક્ષ માર્ગ નહી, બાર અંગનું જ્ઞાન મોક્ષ માર્ગ નહી. કેમ કે એ જ્ઞાન પરાશ્રિત જ્ઞાન છે, પરાશ્રિત જ્ઞાન છે. આત્માશ્રિત જ્ઞાન તો અનુભૂતિનું જ્ઞાન, તે આત્માશ્રિત જ્ઞાન છે. આવી ચોખ્ખી વાત બહુ ઓછી જગ્યાએ મળે એવું છે, એટલી બધી ચોખ્ખી વાત છે. ગુરુદેવની વાણીનું જેને હાર્દ સમજાયું છે એને ખ્યાલ આવે એવું છે. અરે આ તો કોઈ શ્રુતની લબ્ધિ હતી, એવી વાતો કરે છે. એવું છે કે બહિર દ્રષ્ટિ બાહ્ય તત્વો ઉપરની દ્રષ્ટિ હોવાથી બહિર દ્રષ્ટિમાં બાહ્ય તત્વનો મહિમા ભરેલો છે, એટલે બહારની ઝાક જમાળ ઉપર બહિર્દૃષ્ટિ જીવોનું આકર્ષણ થાય છે. અંતરદૃષ્ટિનો વિષય જુદો છે, એ તો ઓછું બોલનારો જ્ઞાની હોય તો પણ એમાંથી પકડે કે માલ અહીંયા છે. ઓલો ઘણો બોલનારો હોય તો એને ખ્યાલ આવી જાય કે અહીં માલ નથી. એ પરખનો વિષય છે, ઓળખાણનો વિષય છે, પરખનો વિષય છે. આઠમો ગુલ થયો, નવમો ગુલ સમય થઈ ગયો છે. વાસુદેવ શ્રી મંદર ભગવાન જય હો, પરમ કૃપાળુ શ્રી કામદેવ.